સંસારના કાર્ય તો એના કાળે ને એના કારણે થાય છે, એનો હું ક્યાં કરનાર છું? બુદ્ધિ છૂટી ગઈ, કરવાની બુદ્ધિ છૂટી ગઈ, કાર્ય રહી ગયું. દુકાન ખોલાશે રોજ સમ્યક દર્શન થયા પછી, ગ્રાહકને કહેશે, માલ બતાવશે, વેપાર રોજગાર થશે, થશે કરશે નહી? હા, જમીન આસમાન દેહ મન વાણીની ક્રિયા ચાલુ રહેશે, પુણ્ય પાપના ભાવ કર્મની ક્રિયા ચાલુ રહેશે, ઇન્દ્રિય જ્ઞાનની ક્રિયા ચાલુ રહેશે, પણ અહીંયા દ્રષ્ટિ નહીં રહે. હું તો એ જ્ઞાયક આત્મા છું એમ શ્રદ્ધા થયું ખલાસ. થોડો ટાઈમમાં પછી ઉપયોગ વારંવાર આત્મામાં આવે, પ્રેક્ટિસ વધશે અને ઉપયોગ વારંવાર અંદર જશે. ધ્યાનની અવસ્થા થોડા કાળે ધ્યાન આવશે અને થોડો કાળ વધુ જામશે, એટલે કાળની મર્યાદા સ્થિરતાની વધશે અને કાળ ઓછો થશે. જેમ 15 દિવસ અનુભવ થતો હોય તો પછી 10 દિવસે થાય, 4 દિવસે થાય, રોજ થાય, પછી એટલો એનો કાળ અનુભવનો જલ્દી આવશે અને એટલી સ્થિરતા વધશે. પહેલા થોડી સ્થિરતા હતી, પછી સ્થિરતા, એમ કરતા ગુણસ્થાન વધી અને કેવળ જ્ઞાન થઈ ગયા. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષય ભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, ભાવ ઇન્દ્રિય મારાથી ભિન્ન છે, ભાવ ઇન્દ્રિય એટલે જે જાણવાની પર્યાય થાય છે, શાસ્ત્રને જાણવાની, એ પર્યાય મારાથી ભિન્ન છે, એ પર્યાય મારું તત્વ જ નથી, એ પર્યાય મારું કર્મ નથી. કેમ કે જે મને પ્રસિદ્ધ ન કરે બલકે મને તિરોભાવ કરે, મારો નિષેધ કરીને પેદા થાય, જેમ પુણ્યપાપ વિતરાગ ભાવનો નિષેધ કરીને પેદા થાય અને એ પુણ્યપાપને તમારા માનો તો વિતરાગ ભાવ થાય જ નહીં, એમ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા રાખો કે જે ઇન્દ્રિય જ્ઞાન આત્માનો તિરસ્કાર કરીને ઉભું થાય છે, તો તમે એને મમતા રાખશો તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ જ નહીં થાય, કોઈ આત્માનું દર્શન નહીં થાય, આડ મારે છે. ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. જ્યારે આત્માનો આત્માને અનુભવ થાય, અહીંયા મુનિની અવસ્થાથી વાત કરે છે, નીચે બધા લઈ લેવાનું કે મિથ્યા દ્રષ્ટિએ પણ જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર એનું ફંક્શન રોકાઈ જાય છે, લબ્ધરૂપ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થતો પણ એનો વ્યાપાર અટકી જાય છે. જેમ અત્યારે તમે શ્રવણમાં પડ્યા છો તો આ સ્પર્શ ઇન્દ્રિયનો વ્યાપાર અટકી ગયો, ટાઢા ઉનાનું તમને અટાણે જ્ઞાન થતું નથી, એ ઇન્દ્રિય લબ્ધરૂપ થઈ ગઈ. એમ તમે મન દ્વારા વિચાર કરશો જયારે આત્માનો, ત્યારે આ કાનનો વ્યાપાર લબ્ધરૂપ થશે, વ્યાપાર અટકી જશે, અને પછી મનને છોડીને આત્માનો અનુભવ કરશો તો માનસિક વિચાર, જે ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય એ અટકી જશે થોડો ટાઈમ, અને અનુભવમાં તમે વ્યા જશો. પછી અનુભવમાંથી જયારે બહાર આવો ત્યારે માનસિક વિચાર ચાલશે, શ્રવણનો જોવાનો એ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર થશે, પણ એનું ભેદ પડી ગયો, જુદાપણું, ભેદ જ્ઞાન થઈ ગયું. આ સ્વના પર બસ પર એ પર જ જણાય કરશે, ઇન્દ્રિય જ્ઞાન પર જણાય કરશે, તિરાડ પડી ગઈ બસ એ કરવાનું. આગળ, અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપનનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. શું કહે છે કે જ્ઞાયક પ્રભુ ભગવાન અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા એક છે અને એક ઇન્દ્રિય જ્ઞાન છે, ખંડ ખંડ જ્ઞાન, આ બે તત્વ ચાલુ છે. હવે બે છે જુદા, બે છે જુદા, બે ભેદ છે, છતાં એની એકત્વ બુદ્ધિ લાગે છે, જાણે એ આત્મા જ હોય, આત્માના જ પરિણામ હોય, એમ એ ઇન્દ્રિય જ્ઞાનમાં અહમ બુદ્ધિ થાય છે, એટલે એને જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ ખીચડો કહેવામાં આવે છે. એ અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાય ના વશે, અનાદિ કાળથી આત્મા કર્મથી બંધાયેલો છે, એને વશ થઈ જાય છે પોતે, આત્માને વશ થતો નથી આત્મા, પણ એ પરણતી પરને વશ થાય છે, જેમાં સમસ્ત સ્વપનનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આ સ્વ જ્ઞાયક ભાવ અને ઇન્દ્રિય જ્ઞાન પર એવો વિભાગ છે ખરો, પણ દેખાતો નથી. પુણ્યપાપ જુદું ને દેહ જુદો એ તો અનુમાન જ્ઞાનમાં આવે, પણ આ જ્ઞાયક આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન એ બે ભિન્ન છે, એ કઠણ છે. હા, એમાં ભેદ પાડવો એ અસાધારણ છે. સાધારણ નથી. કેમ? કેમ કે જે આત્મામાં જાણવાનું સામર્થ્ય છે એમ ઇન્દ્રિય જ્ઞાનમાં પણ જાણવાની ક્રિયા થાય છે, જાણવાની ક્રિયા થાય છે. અને પુણ્ય પાપમાં તો જાણવાની ક્રિયા થતી નથી, એટલે પુણ્ય પાપથી તો તમે છૂટી શકશો, પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતવી એ બહુ મુશ્કેલ છે. એ કેમ જીતાય? કે મને રાગાદીએ જણાતા નથી અને પર પદાર્થે જણાતા નથી. એવો જયારે અંદરમાંથી નિશ્ચયનું બળ આવીને શ્રદ્ધા ઉત્પન્ન થશે, વ્યવહારનો નિષેધ કરશે, ત્યારે નિશ્ચય પ્રગટ થઈને આત્માનો અનુભવ થઈ જશે. એટલે આ એકત્રી ગાથા છે ને એ સૂક્ષ્મ છે, આ સમજાય, પણ સમજવા જેવું આ છે. હવે સ્થૂળ હું તમને કહું કે આ રાજુ મારો છે કે મારો નથી, એ વિચારવાનું ક્યાં છે? એ તો ભેર જ છે, એ તો તમારા દ્રવ્ય ગુણ પર્યાયમાં જ નથી, એ તો પ્રમાણ નાની બહાર છે, એ તમારો ક્યાંથી હોય? હે, હવે જે ભૂલ થાય છે એ તમારામાં એક દ્રવ્ય છે અને એક પરિણામ ઉભા થાય છે, એ પરિણામમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. કાં તો રાગમાં આત્મબુદ્ધિ અને કાં ઇન્દ્રિય જ્ઞાન માં આત્મબુદ્ધિ, બસ.
એટલે આ ગોટાળો મોટો છે, આ ગૂંચવણ મોટી, એવાથી કોઈ કાઢવાની ઉકેલી
બરાબર.
પણ જો ખ્યાલ આવે ને તો માર્ગ મળશે, એલા થશે. પણ એને એ એક જ માને, ઇન્દ્રિય જ્ઞાન અને આત્મા બે એક જ ચીજ છે, એમાં જુદું. જ્ઞાન ને જ્ઞાન થી જ્ઞાન કેમ જુદું હોય? આ જ્ઞાન થી જ્ઞાન જુદું છે. જ્ઞાન અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન.
એટલે આ ખુલાસો બહુ સરસ છે. મારા લક્ષમાં આ વાત છે ને, બરાબર મેં વિચારનો તો કહ્યું,
કઈ વાંધો નહીં,
બહુ સરસ.
એટલે એ તો કાળ પાકે ને, એટલે ક્યાંક મેળ ખાઈ જાય. કાળ પાકે જયારે થાય ભાઈ, પર્યાય નો થવા યોગ હતી ને, થઈ અટાણે થઈ, અત્યાર સુધી ખ્યાલ ના આવે, જાય ગયા ત્યાંથી સવાર. કે છે કે જ્ઞાન થી જ્ઞાન નું ભેદ જ્ઞાન કરતું, જો અંદર માંથી આવ્યું, વાહ 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 વાહ. જ્ઞાન થી જ્ઞાન નું ભેદ જ્ઞાન કર, આ ઇન્દ્રિય જ્ઞાન તે મારી ચીજ નથી, હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ ભગવાન આત્મા, જે અતિન્દ્રિય જ્ઞાન થી સબર ભરેલો છે આત્મા, તે હું છું. આ ઇન્દ્રિય જ્ઞાન એ મારી ચીજ જ નથી, પરાલંબી જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન હોય ત્યારે એ કામ કરી શકે છે, એટલે પરાધીન થઈ ગયું ને. આ કાન વ્યા જાય તો સાંભળી ન શકે, બાપા ન સાંભળી શકતા. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે પરાધીન છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન ભાવિન્દ્રી દ્રવ્યેન્દ્રિય નું અવલંબન લઈને કામ કરી શકે છે. ભાવિન્દ્રી ઇન્દ્રિય જ્ઞાન દ્રવ્યેન્દ્રિય નું અવલંબન લઈને જ કામ કરી શકે છે. એનું અવલંબન ન જ હોય તો એનું એ પ્રકારનો ઉઘાડ બંધ થઈ જાય છે. મોતિયો આવે તો જ્ઞાનનો ઉઘાડ તો છે, ઇન્દ્રિય જ્ઞાન છતાં જોઈ શકાતું નથી. કેમ કે બાધાવાળું છે, પરાધીન છે. ઇન્દ્રિય જ્ઞાન બાધાવાળું અને પરાધીન છે, એટલે એમાં પરનું અવલંબન લઈએ ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર શરૂ થાય. એવું ઇન્દ્રિય જ્ઞાન મારી ચીજ જ નથી. જેને નિમિત્તની પરના અવલંબનની અપેક્ષા જ નથી, એવો એક અતિન્દ્રિય મહાપદાર્થ મારો પ્રભુ આત્મા છે, ત્યાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને ઇન્દ્રિયનું અવલંબન નથી. ઇન્દ્રિયના અવલંબન વિના કામ કરે ચોવીસે કલાક, એ અતિન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ છે. ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માનું કર્મ નથી, કાર્ય નથી. દ્રવ્ય એટલે જ્ઞાયક ભાવ અને પર્યાય એટલે ઇન્દ્રિય જ્ઞાન. જેમ પુણ્ય પાપના પરિણામથી જુદો ભેદ જ્ઞાન કરવાનું કહે છે ને, ભાવ કર્મથી ભેદ જ્ઞાન જુદું, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો અંશ પ્રગટ છે. જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાય જેમ પુણ્ય પાપની પર્યાય આત્માની ચીજ નથી, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માની ચીજ જ નથી. આત્મા જ નથી, અનાત્મા છે. એ પર્યાયમાં થાય, અને એ જે પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ થાય, એ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લે ત્યારે જ એનો વેપાર થાય જાણવાનું. એટલે પરાધીન થઈ ગયું ને ઇન્દ્રિય જ્ઞાન. તો આત્મા તો સ્વાધીન તત્વ છે, તો આ પરાધીન જે છે પર્યાય, કે ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય હારી હોય તો જ એ કામ કરી શકે, બાકી તો કામ કરી શકતું નથી. તો પછી એ પરાધીન જે છે પર્યાય એ આત્માને ન હોય.
આત્માને છોડીને દૂર વર્તે જ ઉપયોગી.
હા, એટલે એ આત્માને પ્રસિદ્ધ જ કરતું નથી, ઉલટું આત્માને તિરોભૂત કરે છે, ઢંકાઈ જાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનને પણ જીતવાનું છે. જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન ભેદ જ્ઞાન. કે ઇન્દ્રિય જ્ઞાન હું નહીં અને અતિન્દ્રિય મહાપદાર્થ ત્રિકાળ સામાન્ય તે હું. જે મહાપદાર્થ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, આત્મા ત્રિકાળ અતિન્દ્રિય જ્ઞાનમય છે. હવે અતિન્દ્રિય જ્ઞાનમય છે એમ જ્યાં ધ્યાન એનું કરો તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, નિર્વિકલ્પ ધ્યાન કરે તો નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. કાલ હતી વાત હતી ને, શુદ્ધનું ધ્યાન કરે તો શુદ્ધ પર્યાય પ્રગટ થાય, એમ અતિન્દ્રિય મહાપદાર્થનું ધ્યાન કરે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય.
પર્યાયવાળું જ્ઞાન, થોડું પર્યાયવાળું જ્ઞાન નથી લેવાનું.
નહીં, અતિન્દ્રિય મહાપદાર્થ શક્તિરૂપ ત્રિકાળ નાયક નાયક તે હું જે ધ્યેય. હવે જ્યાં એનું ધ્યાન થયું ત્યાં અતિન્દ્રિય જ્ઞાનનું તમે ધ્યાન કર્યું. અતિન્દ્રિય જ્ઞાન એટલે આત્મા ત્રિકાળી પર્યાય નહીં, પ્રગટ થાય પર્યાયનું ધ્યાન
નહીં.
હવે ઈ ધ્રુવ જે છે અતિન્દ્રિય મહાપદાર્થ દ્રવ્ય સામાન્ય સામાન્યનું અવલોકન કરવું છે ત્યારે એ આ ઇન્દ્રિય જ્ઞાન તે હું નહીં, અતિન્દ્રિય મહાપદાર્થ તે હું. હવે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપી ભગવાન નાયક આત્મા જે ધ્યેય છે એ અતિન્દ્રિય જ્ઞાનમય છે. 172 માં આવશે અતિન્દ્રિય જ્ઞાનમય મહાપદાર્થ છે. અતિન્દ્રિય જ્ઞાન નવી પર્યાય પ્રગટ થાય નહીં, એ તો પર્યાય છે. આ તો ગુણ ત્રિકાળ સામાન્ય જુદો બતાવવા માટે અતિન્દ્રિય મહાપદાર્થ અતિન્દ્રિય. એટલે એવો ત્રિકાળ સામાન્ય ભગવાન જે આત્મા જ્ઞાન ગુણથી ભરેલો છે એવા ગુણીનું પરમાત્માનું અતિન્દ્રિયનું જયારે ધ્યાન થાય ત્યારે પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થઈ જાય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. જેવું ધ્યાન કરો એવા થઈ જાઓ, જેવું તમે ધ્યાન કરો એવા તમે પરિણામમાં થઈ જાઓ. શુદ્ધનું ધ્યાન કરો તો તમે શુદ્ધ થઈ જાઓ, સુખ સ્વરૂપી ભગવાન આત્માનું ધ્યાન કરો તો તમને સુખની પ્રાપ્તિ થાય. અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુનું તમે ધ્યાન કરો તો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને સાધી લે. જેવું દ્રવ્ય એવી પર્યાય પ્રગટ થાય. આજે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એ સામાન્યથી વિરુદ્ધ જાય છે. જેવું સામાન્ય છે એવું વિશેષ નથી. સામાન્યની જાતનું વિશેષ હોવું જોઈએ. દ્રવ્ય સ્વભાવની જાતની પર્યાય હોય તો એ પર્યાય નહીં, એ શુદ્ધ પર્યાય. અને આ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ સામાન્યનો વિશેષ નથી, કેમ કે સામાન્ય ભરેલો છે અતિન્દ્રિય મહાપદાર્થ અને પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો એ મળતું નથી, અણમળતું છે. તો જેમ પુણ્ય પાપ એ ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ મારાથી ભિન્ન છે. એકલો ત્રિકાળી ધ્રુવ એ પણ કેવો આત્મા છે, અતિન્દ્રિય મહાપદાર્થ. અતિન્દ્રિય મહાપદાર્થ જે પ્રભુ અનાદિ અનંત અનાદિ અનંત અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. હો, ઓલું જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો નાશવાન, એ તો ધ્યાન છે, આ તો ધ્યેયની વાત છે, પર્યાયની વાત નથી. પર્યાયનો વિષય વિષય ધ્યેય શું છે, અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ હું આત્મા છું એમ જ્યાં અતિન્દ્રિય મહાપ્રભુનું ધ્યાન કરવા જાય ત્યાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય અને ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય.
આ ચાવી તો બહુ સરસ, આ ડુપ્લિકેટ ચાવી, આ બહુ ઊંચી ચાવી આવી, આ ડુપ્લિકેટ ચાવી આવી. આ ડુપ્લિકેટ ચાવીની જે વાત છે
અપૂર્વ છે. આ એક જીવનનો લાવો સમજો, જીવનનો લાવો.
આમ આપણે સાધારણ આ વાત જો સાંભળી ન હોય ને તો આ વસ્તુનો કદાચ ખ્યાલ પણ આવે ને, છતાં આ જે ભેદ પડે છે ને અંદર, એ ભેદનો
ઉકેલ ના આવી શકે,
સમજાવવા માટે ઉકેલ
ન કરી શકે, ન કરી શકે. બીજાને સમજાવવું હોય તો સમજાવી ન શકાય,
પોતે પણ ઉકેલી ન
શકે. એવી ચીજ છે, જ્યાં અઘરી ચીજ છે, આ અંદરનું છે.
આ જે ભૂલ બતાવે છે ને, જો આનો વિચાર કરે અને જીવ તૈયાર હોય તો આનો કામ કરી જાય.
એટલા માટે તો લખ્યું છે ને, સમજી શકાય એવું છે, ન સમજી શકાય એવું હોય કઈ એમ લખ્યું છે કે આ હું લખું છું કોઈ નહીં સમજી શકે એમ હોય. બધા સમજી શકે, બધા ભગવાન આત્મા છે, બધા શક્તિભરી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, હું લખું છું એ લાયક જીવ જરૂર સમજશે અને જરૂર પામશે અને બધા મોક્ષમાં જશે સમજનારા, એમ સમજીને આ શાસ્ત્ર લખાણા છે. ત્યારે
દરેક જગ્યાએ હકાર આવવો જોઈએ,
સમજી શકાય. ન સમજવાનો વાત જ નથી, ન સમજવાની વાત નથી. પરપદાર્થનું તો તમને સમજણ થતી હોય તો આત્માનું સ્વરૂપ કેમ ન સમજાય? પોતાની ચીજ, ઘરની ચીજ છે એ કેમ ન સમજાય? હા, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ છે કે ભેદ દેખાતો નથી, જુદાપણું. પુણ્ય પાપથી આત્મા જુદો છે એમ તો ખ્યાલ આવે, કસાય ભાવ છે, સમજી ગયા, યશુદ્ધતા ના અશુદ્ધતા. પણ આ ઇન્દ્રિય જ્ઞાન અને જ્ઞાયક આત્મા એનું જુદાપણું, ભેદ તફાવત ખ્યાલમાં આવી જ નહીં.
ભાવેન્દ્રિય કે હું તો જાણું તો છું, અહીંયાથી છૂટો જ ન પડે.
અને એ જ્ઞાનનો નિષેધ કેમ કરો? જ્ઞાનનો નિષેધ ન હોય, રાગનો નિષેધ હોય, આ તો કે જ્ઞાનનો નિષેધ કર. એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, એને મોહરાજાએ એનું નામ જ્ઞાન આપ્યું છે. પણ ખરેખર એ પર જ્ઞેય છે, હે રૂપે જ્ઞેય છે.
જ્ઞાન નથી એમ સમજાય તો
નિષેધ થાય, પણ એને તમે જ્ઞાન માની લ્યો તો ખલાસ થઈ ગયું, અટકી ગયા, ખસે નહીં. અતિન્દ્રિય જ્ઞાન આવે નહીં, આત્મામાં જાય કે દી, એ તો પરમાં રેખ્યા કરે, પરની પ્રસિદ્ધિ કર્યા કરે. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતું થયું. આ જે દ્રવ્ય ઇન્દ્રિય છે એ તો એક શરીરનો ભાગ છે, શરીર અવયવી છે અને આ એનો એક ભાગ અવયવ છે, એક અંશ છે. આ અંશી છે અને આ એક એક એનો અંશ છે, દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. એ શરીર પરિણામને પ્રાપ્ત છે, એ પૂદગલ પરિણામને પ્રાપ્ત છે, એ પૂદગલની રચના છે, એ ભગવાન આત્માની રચના એમાં નથી. એમ કે છે કે શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, નિર્મળ ભેદ જુદો પાડવાનો પ્રવીણતા અભ્યાસથી, કે આ દ્રવ્ય ઇન્દ્રિય મારી ચીજ નથી, દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા હું જાણું એ મારો સ્વભાવ નથી, જેમ ને મારો નથી એમ આ દ્રવ્ય ઇન્દ્રિય કોડા એ મારી ચીજ નથી. દેહ મારો નથી તો દેહનો એક ભાગ એ ક્યાંથી હોય તમારો? વારંવાર પાછો અભ્યાસ લેખો છે જે એકતા કરી છે ને અનંતકાળથી, તે વારંવાર જુદાપણાનો તમારે વિચાર કરવો પડશે, ધ્યાનના કાળે પ્રયોગ કરવો પડશે કે નહીં આ દ્રવ્ય ઇન્દ્રિય મારી ચીજ નથી અને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને મારે જાણવું એ મારો સ્વભાવ નથી.
આ પુરુષાર્થ ઘણો માગે છે,
ઘણો માગે છે. વાત સાચી છે ઘણો પુરુષાર્થ મારે, પણ થઈ શકે છે. તમે આની પાછળ પડી જાઓ ને, અને તમારે આની સામે પાછું આપણે ગુરુદેવના વ્યાખ્યાનો બહાર પડી ગયા છે. તમે સીધો શાસ્ત્ર કદાચ કોઈ મન વાંચી શકે ભાઈઓ, તો ગુરુદેવના એકત્રી ગાથાઓ પરના વ્યાખ્યાન તમારી પાસે છે, તૈયાર છે વ્યાખ્યાન, એની ટેપો છે, એના વ્યાખ્યાન છે. હવે ટેપે આપણે મગાવવી છે તો એની અંદર જે જે મૂળ ગાથાઓ હોય એની કોપી આપણે બીજી કરાવી લેવી ઘરે, સમજી ગયા, અને આપણે સાંભળવી. આ તો મેઇન ચીજ છે, આ પંડિતો આમાં થાક ખાધી, પંડિતો આમાં ગોથા ખારી. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ આવે જ નહીં, એને આવી શકે નહીં. જ્ઞાનનો નિષેધ હું પરને જાણતો નથી તો જાણવાનો નિષેધ કેમ કરી શકાય? અરે જાણવાનો નિષેધ કર ત્યારે આત્મા ગણાશે. આ જે છે ને, આમાં બાપાએ કહ્યું એમ છે, ભાઈએ કહ્યું એમ છે, કઠણ છે. આ વસ્તુ બધાને સમજાઈ જાય એવી પણ નથી. જે સમજવાનો બહુ પ્રયત્ન કરે ઊંડાણથી વારંવાર તો એને સમજાયું છે, બાકી ઉપર ઉપરથી સમજાયું નથી. જરા હાર્ડ છે આ વિષય અત્યારનો છે ને, એ જયારે હાર્ડ તો છે,
હાર્ડ છે. છતાં ગુરુદેવ કહ્યું કે જે રૂચિપૂર્વક તો સાંભળે અને પ્રયત્ન કરીશ તો તને હાર્ડ પણ.
એટલે કહેવાનો આશય મારો એ છે કે તમે વધારે પ્રયત્ન કરજો. મારો કહેવાનો આશય વજન મેં એના ઉપર આપ્યો કે તમે આ વાત ઉપર પ્રયત્ન કરજો, વજન આપજો અને વારંવાર ભેદ અભ્યાસ કરજો. ભેદ અભ્યાસ એટલે જુદો પાડવાનો અભ્યાસ, એમ મુખ્ય છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, એટલે નિર્મળ શબ્દ એમ ભાઈ પ્રવીણી કે તમે આત્માની સન્મુખ થઈને અનુભવ કરશો ને ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય જુદી લાગશે. એમને અનુમાનમાં આવશે તમને કે આ શરીરનો એક ભાગ છે માટે જળ અચેતન છે, મારી ચીજ નથી. ભલે અનુમાનમાં તમે લીધું એને સવિકલ્પ ભેદ જ્ઞાન તમે કરો પણ એમાં ખરેખર જુદાપણ નહીં ભાસે. પણ નિર્મળ ભેદ અભ્યાસ આત્માની સન્મુખ થઈને અતિ ઇન્દ્રિય જ્ઞાન જો અનુભવ થયો ત્યારે એને જાણ્યું કે આ હા હા આ ઇન્દ્રિય જ્ઞાન મારી ચીજ નથી, આ દ્રવ્ય ઇન્દ્રિય છે જળ એ મારી ચીજ નથી. ત્યારે કે વેદ અભ્યાસની પ્રવીણતાથી હોશિયારી ચતુરાય પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ હતી સૂક્ષ્મ, પ્રગટ અંતરંગમાં, અંતરંગમાં એટલે દ્રવ્ય ઇન્દ્રિયથી જુદો અંતરંગમાં પ્રગટ છે ભગવાન આત્મા, પ્રગટ છે વર્તમાન છે, એને દેખાતો નથી એટલે નથી એમ નહીં, છે પ્રગટ. અને અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મ શબ્દનો આપ્યો અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનના બળ વડે આત્માનું અવલંબન લઈને જયારે અનુભવ કર્યો ત્યારે જણાશે કે આ દ્રવ્ય ઇન્દ્રિય પણ મારાથી ભિન્ન છે, દ્રવ્ય ઇન્દ્રિય મારી ચીજ નથી. આ હા ગ્રહણપૂર્વક ત્યાગ, સર્વથા પોતાથી જુદી કરી. જો હવે આ પાંચ ઇન્દ્રિય તો છે છતાં સર્વથા પોતાથી જુદી કરી, એટલે શું આને આ કાનને કાપીને ક્યાં મોકલી દેવો એમ કે છે? કાપીને ફેંકવાની વાત નથી. અંદર શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું કે મારાથી આ સર્વથા ભિન્ન છે. બસ વસ્તુ ભલે રહી, વસ્તુ ક્યાં નડે છે, તમને ક્યાં નડે છે, એનામાં છે. એ બિચારી એનામાં છે, એનામાં રહેવા દો ને, દેહ ને દેહમાં રહેવા દો. એ ક્યાં તમને નડે, તમારા કામમાં કઈ અડું ક્યાં આવતું, તમારા કામમાં આડું શું આવે છે કે આ દ્રવ્ય મારી એ મમતા છે એ આડી આવે છે, એ એ એ નડે છે, એ નડે છોડ બસ જલ્દી. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, શુદ્ધ આત્માના અનુભવના બળ વડે, બળ વડે અંદર અવલંબન લે અને એનું અવલંબન ભગવાન આત્માનું આવ્યું અને નિર્મળ ભેદ જ્ઞાન પ્રગટ થયું, અનુભવ દશા પ્રગટ થઈ ત્યારે સર્વથા પોતાથી જુદી છે આ વસ્તુ એમ એના જ્ઞાનમાં, સાધકના જ્ઞાનમાં આવી ગયું. દ્રવ્ય ઇન્દ્રિય રહી ગઈ અને એકતા હતી એ ભિન્નતા થઈ ગઈ, એકતા તૂટી. બસ અધરથી નિષેધ નહીં થાય. તમે અધરથી નિષેધ કરવા જશો કે ઇન્દ્રિય જ્ઞાન મારી નથી, ઇન્દ્રિય જ્ઞાન એમ નહીં થાય. તમે કઈ ગ્રહણ કરશો તો એના બળ આ મારું નથી એમ થશે. એ દ્રવ્ય ઇન્દ્રિયને જીતું થઈ ગયું. એટલે હવે બીજો પાર્ટ, ત્રણ પાર્ટ છે આમાં જુદા જુદા. હવે ભાવિન્દ્રિયની વાત સૂક્ષ્મ આવી, ઓલી વાત તો હજી સ્થૂળ હતી. હવે આપણે જે પેલી વાત કરીને ઉપરથી એ વાત હવે શરૂ થાય છે, ઉપરથી પેલા કરી દીધી. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, આત્માને ગ્રહણ નથી કરતી ભાવિન્દ્રી. ઉઘાડ જ્ઞાનનો ઉઘાડ એ જીવના પરિણામ છે. આ તો જીવના પરિણામ નહોતા, આ તો પૂતગલના પરિણામ હતા, નિમિત્તપણે હતું. ઓલું નૈમિતિક પર્યાય ભાવિન્દ્રી ખંડખંડ જ્ઞાન એ શું કહે છે કે જુદા જુદા પોતપોતાના વિષયોમાં આંખ એના વિષયને જાણે, કાન એના વિષયને જાણે, જીભ એના વિષયને જાણે, એના પાંચે ઇન્દ્રિયના વિષયો જુદા જુદા છે. પોતપોતાના વિષયોને એ જાણવાની પ્રવૃત્તિ કરે છે તો કહે છે જુદા જુદા પોતપોતાના વિષયો, એટલે જે આંખનો વિષય હોય તો આંખ એને વિષય કરે એમ જુદા જુદા વિષયો છે. પાંચે ઇન્દ્રિયનો એક વિષય નથી, પાંચે ઇન્દ્રિયના વિષયો જુદા જ છે. પણ પાંચે ઇન્દ્રિયોના વિષયો જુદા જુદા હોવા છતાં જે એકને જ જ્ઞાન આત્માને, શ્રીમદે કહ્યું છે પાંચ ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન હોવા છતાં જે એકને આત્માને જ્ઞાન, એવો એક પાઠ છે, બહુ સારી છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી એટલે જાણવાની પ્રવૃત્તિથી જેવો જેવો એટલે ઇન્દ્રિય જ્ઞાન વિષયોને વિષય એટલે જાણવાનો પદાર્થ જાણવાનો પદાર્થ એને વિષય કહેવાય વિષય જેવો વિષયોને એટલે જ્ઞેયોને પરને વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે ખંડ ખંડ ગ્રહણ કરે છે કે આ જણાય છે ઘડીકમાં આ જણાય છે ઘડીકમાં આ જણાય છે ખંડ ખંડ ગ્રહણ કરે છે અખંડપણે જ્ઞાન જ જણાય છે એમ નથી આ જણાણું આ જણાણું આ જણાણું આ જણાણું તે ખંડ ખંડ થઈ ગયું ઇન્દ્રિય જ્ઞાનમાં ખંડ પડી ગયો અખંડ ઇન્દ્રિય જ્ઞાન ન રહ્યું ખંડ ખંડ ગ્રહણ કરે છે અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન થાય છે ઇન્દ્રિય જ્ઞાન એમાં ખંડ ખંડ જ્ઞાન થાય છે એકાકાર જ્ઞાનનો અનુભવ થતો નથી પણ અનેકાકાર જ્ઞાનનો અનુભવ થાય છે પહેલા ભાગ જોઈ છે પેલો ભાગ સારો છે જરાક સમજવા જેવો છે આ ભૂલાવો ઇન્દ્રિય જ્ઞાનમાં જ છે ઉગાડમાં ગુરુદેવના વચનો 10 નંબરનો કળશ છે આમાં અને 10 નંબરના કળશમાં એનો ખુલાસો આવ્યો છે બંધ કરે જયારે કળશ 10 છે સમયસારનો એના ઉપરના ગુરુદેવનું વ્યાખ્યાન છે અને જે આ વિષય ચાલે છે આપણે ખંડ ખંડ ઇન્દ્રિય જ્ઞાન એના માટેનું છે આ મોટી ભૂલ જે જગતના જીવો ભૂલ ખાધી એ આમાં ખાય છે અને જ્ઞેયોના ભેદથી એટલે જ્ઞેયો તો અનેક પ્રકારના છે જ્ઞેયો તો એક પ્રકારના ન હોય પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે એ તો ભિન્ન ભિન્ન છે એ તો આખો વિષય જ જુદા છે કોઈ ખાટું કોઈ મીઠું કોઈ લાંબુ ધોળું કાળું પીળું અનેક પ્રકાર અનેક જ્ઞેયો અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડવો તેને વિકલ્પ કહે છે વિકલ્પ એટલે રાગ ના લેવો અહીંયા જ્ઞેયના સંબંધથી આવું મને જ્ઞાન થયું આવું જ્ઞાન થયું આવું જ્ઞાન થયું આવું જ્ઞાન થયું એ જ્ઞેયના સંબંધે જ્ઞાનમાં ભેદ માલુમ પડવો કે જુદું જુદું જણાય છે મને જરા સૂક્ષ્મ છે માલુમ પડવો તેને વિકલ્પ કહે છે જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડે છે એ અનંતાનુબંધનો વિકલ્પ છે અનેકને જાણવારૂપ પર્યાય અનેકને જાણવારૂપ જે જ્ઞાનની પર્યાય થાય છે પર્યાય તો થઈ છે પોતાથી એ જ્ઞાનની પર્યાય પરથી નથી થતી થઈ છે તો પોતાથી અને ખરેખર તો જ્ઞાન એક રૂપે રહીને પોતાને જાણે છે જો ખરેખર તો જ્ઞાન એકરૂપ થઈને પોતાને જાણે છે અનેકરૂપ થતું જ નથી પણ અનેક નિમિત્ત દેખીને જાણે હું અનેકરૂપ થઈ ગયો અનેકનું જ્ઞાન થયું મને જરા સૂક્ષ્મ વિષય છે અનેકરૂપ જાણવાનો પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર તો જ્ઞાન એક રૂપે રહીને પોતાને જાણે છે અનેકને જાણતું નથી એક રૂપે થઈને પોતાને જાણે છે એકપણામાં આનંદપણું ખંડપણું થઈ જાય છે એમ નથી એ જ્ઞાન અનેક આકારે થતું જ નથી પણ અનેક રૂપે થયું એવી ભ્રાંતિ થાય છે જ્ઞાન તો એવું ને એવું રહીએ છે છતાં જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ખંડ ભેદ જુદાપણું માલુમ પડવો એ વિકલ્પ છે આવા સંકલ્પ વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે સમ્યક દર્શન થતાં અર્થાત પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ વિકલ્પ નાશ પામી જાય છે આવા આત્મ સ્વભાવને પ્રગટ કરતો શુદ્ધ નહીં ઉદય પામે છે સંકલ્પની વ્યાખ્યા ઉપર આવી ગઈ કે ભાવ કર્મ દ્રવ્ય કર્મ મોકર્મની સાથે એકત્વ બુદ્ધિ કરવી એનું નામ સંકલ્પ અને જ્ઞેયના સંબંધથી જ્ઞાન એકાકાર હોવા છતાં જ્ઞાનનો અનેકાકાર પણ ભાસવું એ વિકલ્પ સંકલ્પ એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ એની સાથે એકત્વ બુદ્ધિ કરવી દેહ મારો રાગ મારો એવો જો અભિપ્રાય એનું નામ સંકલ્પ છે જો અને વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ જેમાં સમસ્ત संकल्प विकल्पना समूह विलय थई गया छे एवो भगवान आत्मा प्रगट थाय छे अनुभवना काळमां। द्रव्य कर्म जड़, भाव कर्म विकार, नो कर्म शरीर आदि पुद्गल द्रव्योमां मारापणानी कल्पना करवी एने संकल्प कहे छे। आ मारुं छे एवी श्रद्धा ज्ञान में राखवुं एनुं नाम संकल्प छे। ए मिथ्यात्व छे, एनुं नाम मिथ्यात्व छे। शुभ रागना विकल्प ने पण पोतानो मानवो ए मिथ्यात्व छे। पुण्य पापना भाव ने शास्त्र में पुद्गलना कया छे, कारण के एमां चेतनो ज्ञाननो अंश नथी। राग चैतन्यना अभाव रूप छे, चेतन एमां नथी, चेतन पण अभाव छे एमां। तेमां चैतन्यना नूरनो अंश पण नथी रागमां। दया दान भक्ति पूजा इत्यादि विकल्प में भगवान चैतन्य जाति नथी, तेथी पुद्गलना कया छे। एनी साथे एकत्व बुद्धि करवी एनुं नाम संकल्प। अने जुदा जुदा पदार्थो ज्यां जणाय छे त्यां मने आ जणाय छे, 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 पण ज्ञान जणाय छे, ज्ञान जणाय छे, ज्ञान जणाय छे, ज्ञान जणाय छे, वयुग्यो अनादिकाळथी। એટલે એમ ગુરુદેવ કહે છે કે ખરેખર તો એકાકાર જ્ઞાનનો જ અનુભવ થાય છે, પણ જ્ઞેયના ભેદથી જાણે જ્ઞાનમાં અનેકપણું મને થઈ ગયું ને અનેકપણું જણાય છે, એનું નામ વિકલ્પ છે। ખંડ ખંડ અનેકતા, વિકલ્પના બે અર્થ છે, રાગને પણ વિકલ્પ કહેવાય અને ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય। ખંડ જ્ઞાન ફરીથી વાંચી લઉં, પાનું 218 છે, પછી વાંચી લેજો 218 પાનું છે। અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડવો તેને વિકલ્પ કહે છે। જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડે છે એ અનંતારો મંદિરનો વિકલ્પ છે। અનેકને જાણવાનો પર્યાય તો થઈ છે પોતાથી, અને ખરેખર તો જ્ઞાન એક રૂપે રહીને પોતાને જાણે છે। બધાનું જ્ઞાન જાણે છે તો જ્ઞાનને જ, બધાને ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે। અનુભવમાં એટલે જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે, વેદન ન લેવું આનંદનું, જણાઈ રહ્યો છે,
જણાય છે, ખટક આવવી જોઈએ કે જણાય છે, છતાં મારી નજરે કેમ નથી
જણાઈ રહ્યો છે એનો તો સ્વીકાર કર, બસ એટલું જ છે કામ, બાકી બીજું કઈ જાણવો નથી, આત્માને જાણવો નથી, ખરેખર તો જણાઈ રહ્યો છે એનો સ્વીકાર, એનું નામ અનુભવ છે।
સ્વીકાર કરવો સ્વીકાર છે,
જણાઈ જ રહ્યો છે, સૂર્યના પ્રકાશમાં સૂર્ય પ્રસિદ્ધ થઈ રહ્યો છે। હવે તમારી નજર સૂર્ય ઉપરથી ગઈ, સૂર્યના પ્રકાશ ઉપરથી ગઈ અને ઘડા ઉપર તમે ચૂંટી ગયા કે આ મને જણાય છે, આ જણાય છે। અરે આ જણાય છે ઘડો, પણ જો રાત્રિનો ટાઈમ હોત તો તને ન જણાત, તો આને પ્રસિદ્ધ કરનાર સૂર્ય છે, પ્રકાશ છે, એ તને જણાતો નથી, અને પ્રકાશનો કરનારો પ્રકાશક સૂર્ય તને કાંઈ જણાતું નથી। આ એટલે આત્માએ જણાતો નથી, આત્મા આશ્રિત અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને જાણતો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આપણને જાણે છે। હવે ઘડાને પ્રસિદ્ધ કરે અને સૂર્યના પ્રકાશને અને સૂર્યને ભૂલી જાય એ કેટલો ડાયો છે, હાઈપોથન ટ્યુબલાઇટ સો મણ તેલે અંધારું છે, અને આ જ્ઞાનનો પક્ષ તો જીવને મારી નાખશે। આ મીઠું ઝેર છે, મીઠું ઝેર, સમજી ગયા, પોઈઝન છે મીઠું, આ ખાતા ખાતા મોજ કરે, પણ અંદરમાં અગાઉના રજવાડાઓ લાડવામાં ને બધા ઝેર નાખી દે, સમજી ગયા, મીઠું એકદમ દૂધપાક ઝેર છે, ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ મારી નાખે છે એ પછી તમે આ વાંચી લેજો 10 નંબરના કળશ। જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખનખન ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખનખન રૂપ જણાવે છે, એવી ભાવિંદ્રિયોને પ્રતીતિમાં આવતા શ્રદ્ધાનમાં આવતા, પ્રતીતિમાં એટલે શ્રદ્ધામાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વળે, ઓલી ખંડ જ્ઞાન હતું ને એની સામે અખંડ, ઓલું અનેક હતું ને એની સામે એક, ખંડનો નિષેધ કરવા માટે અખંડ, અખંડ એ ખંડનો નિષેધ કરે છે, એક અનેકાકારનો નિષેધ કરે છે, એક એક શબ્દની કિંમત જંગલમાં આ બહુ કિંમત છે, ઓછી કિંમત નથી. અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આ વડે સર્વથા પોતાથી જુદી જાણી, ચૈતન્ય સ્વરૂપનું અવલંબન લઈ અને જ્યાં હું અખંડ એક આત્મા છું ત્યાં ખંડ જ્ઞાનમાં આત્મબુદ્ધિ છૂટી ગઈ. ખંડ જ્ઞાન એ મારી ચીજ નથી, જેમ પુણ્ય પાપ મારા નહીં એમ ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ મારી ચીજ નથી. એમ એમ સર્વથા પોતાથી જુદી જાણી, જુદી કરી એમ નહીં જુદી જાણી. આ ભાવ ઇન્દ્રિય છે ને એ મારાથી જુદી છે એમ જાણી. ભાવ ઇન્દ્રિય નહીં ગઈ, ભાવ ઇન્દ્રિય નો નાશ નથી થયો. ભૂલ હતી, ભૂલ નીકળી ગઈ, મારી ચીજ નથી બસ. એમ દેહ મારો નહીં, આ મકાન મારું નહીં, એમ શાસ્ત્ર જ્ઞાન મારું નહીં. દુકાનનું જ્ઞાન તો તમારું નહીં પણ શાસ્ત્રનું જ્ઞાન એ તમારું નથી.
એવી છે
અને મને જ્ઞાન થાય છે, મને જ્ઞાન થાય છે. થાય તું તો અજ્ઞાન, આ તું તો અજ્ઞાન અને માને જ્ઞાન. હવે કેદી છૂટે એટલે ગુરુદેવ કહેતા હતા કે આત્માનો અનુભવ સમ્યક દ્રષ્ટિ કોઈ વિરલ થા પાકે છે. વિરલ સમજી ગયા, વિરલ એટલે બહુ પુરુષાર્થ માગે છે, બહુ પુરુષાર્થ માગે છે. એ કઈ સાધારણ ચીજ નથી, બહુ પુરુષાર્થ માગે છે. એનું કારણ છે કે અનાદિનું અજાણ તત્વ છે ને એને જાણવું, અજાણું તત્વ છે જે કોઈ દી જોયો નથી, આત્માના દર્શન કર્યા નથી, એટલે એને જાણવું. બહુ તીવ્ર રૂચિ, તીવ્ર લગન એની પાછળ પડી જાય, પાછળ પડી જાય. પા કલાક પણ ટાઈમ મળે તો પા કલાક પણ સ્વાધ્યાયમાં ચોટી જાય કે 15 મિનિટ તો છે ને, ઘણી છે 15 મિનિટ, સદુપયોગ કરો. આપણે
લંચ અવર મળે ને, ખાવાનું છોડી દઈએ પણ અમે રાખી છે. હા, એ વાંચવું, કેબિનમાં એ વાંચવાનું,
એમ જ કરવું જોઈએ. જે ટાઈમ મળે એનો સદુપયોગ કરો.
10 મિનિટે બ્રેક મળે તો ત્યારે પણ
વાંચી લેવું બસ. હવે આ બે વિષય પૂરા થયા, ત્રીજો વિષય થોડો બાકી છે, દ્રવ્ય ઇન્દ્રિયનો. કાલે લેશું, કાલે લેશું, ભાઈ આવશે સવારે, કાલે લેશું, બપોરે બીજો વિષય લેશું. શ્રી પ્રવચન સારજી શાસ્ત્ર એની ગાથા 172, એમાં તલિંગ ગ્રહણના 20 બોલ આપણે લઈએ છીએ. પાલમુ 326. પેલો બોલ, ગ્રાહક એટલે જ્ઞાયક એટલે જ્ઞાતા, એવા જેને એટલે જે જ્ઞાયક છે એવો જે આત્મા પોતાનો, એવા જેને એટલે આત્માને. પાનું 326 પેલો બોલ, ગ્રાહક એટલે જ્ઞાયક એટલે જ્ઞાતા છે આત્મા, જ્ઞાયક એવા જ્ઞાયક આત્માને, એવા જેને એટલે એવા મને આત્માને, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે. લિંગનો અર્થ કર્યો, લિંગ એટલે શું કે ઇન્દ્રિયો વડે, ઇન્દ્રિયો વડે એટલે ભાવ ઇન્દ્રિય વડે જે જાણવાની ક્રિયા થાય છે ઇન્દ્રિયોમાં, એવી ભાવ ઇન્દ્રિયો વડે. ગ્રહણ એટલે જાણવું થતું નથી. આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો જ નથી. આત્માનો સ્વભાવ એવો છે કે એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. અને જો ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો હોય તો એને આત્મા જ કહેવાતો નથી, એ અનાત્મા થઈ ગયો. આ જુઓ, પહેલા જ બોલમાં ધડાકો કર્યો છે, જે સવારે વાત ચાલી હતી એના અનુસંધાનમાં છે. જગત એમ કે છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું છું, એ કઈ દોષ નથી. તો અહીંયા કહે છે કે એ સ્વભાવ નથી. કેટલો મોટો ફેર, અસાધારણ ફેર છે, સાધારણ ફેર નથી.
કેમ કે
કોઈ એમ કહે કે હું ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું એમાં કઈ દોષ નથી, કોઈ એમ માને એને ના પાડે છે કે એ દોષ છે મોટો, એ સ્વભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ આત્માનો સ્વભાવ નથી. જો જો ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ સ્વભાવ હોય તો ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય ત્યારે પરને જાણી જ ન શકે, અથવા પરને જાણવા માટે ઇન્દ્રિય જ્ઞાન જોઈએ. ચેત ભગવાનને ઇન્દ્રિય જ્ઞાન જોઈએ. જો પરને જાણવાનું સાધન ઇન્દ્રિય જ્ઞાન હોય તો જ્યાં ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય તો પરને લોકાલોકને જાણી ન શકે. માટે આ આત્મા છે એ ઇન્દ્રિય જ્ઞાન વડે ભાવ ઇન્દ્રિય વડે પરને જાણે એનો સ્વભાવ જ નથી. તો પછી ઇન્દ્રિય જ્ઞાનમાં મારાપણાની બુદ્ધિ છૂટી જાય. પરને જાણવા માટે સાધન ઇન્દ્રિય જ્ઞાન નથી. કેમ? એનું કારણ આપશે, કારણ આપશે હમણાં. ગ્રહણ જાણવું થતું તે અલિંગ્રહણ. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હું એક અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છું એવા અર્થની એને પ્રાપ્તિ થાય છે. જો પોતે નિષેધ કરે તો કે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ આત્માનો સ્વભાવ નથી. કોઈ આત્માનો સ્વભાવ નથી. હું એક આત્મા છું અને હું પરને મારે જાણવું હોય દેવગુરુ શાસ્ત્રને કે પ્રવર્તન સારને જાણવું હોય મારે કે એમાં શું લખ્યું છે તો ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું એ મારો સ્વભાવ નથી. માટે આત્મા અલિંગ ગ્રહણ છે. લિંગ એટલે ઇન્દ્રિય, એના વડે પરને જાણવું જેને થતું નથી માટે આત્મા અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આમાં 20 અર્થ કાઢે છે. અલિંગ ગ્રાહ્ય એક શબ્દ પડ્યો છે, એમાંથી 20 અર્થો નીકળે છે. એક અર્થ પેલો આ કાયદો જો, પેલું 325 પાને છેલ્લું વાંચો. અલિંગ ગ્રાહ્ય, અલિંગ ગ્રાહ્ય મૂળમાં છે 2000 વર્ષ પહેલા. એમ કહેવાનું છે ત્યાં જે અલિંગ ગ્રહણ એમ કહ્યું છે, કેવું છે અલિંગ ગ્રાહ્ય, પણ મૂળમાં કહ્યું છે અલિંગ ગ્રહણ. કુંદકુંદાચાર્ય ભગવાન ત્યાં અલિંગ ગ્રહણ એમ કહ્યું છે તે ઘણા અર્થોની પ્રતિપાતિ પ્રાપ્તિ પ્રતિપાદન કરવા માટે છે તે આ પ્રમાણે. હવે એણે અલિંગ ગ્રહણ એવો શબ્દ વાંચ્યો જ્યારે કુંદકુંદ ભગવાનની મૂળ ગાથામાં, ત્યારે અલિંગ ગ્રહણ કહ્યું છે તો આચાર્ય ભગવાનને અલિંગ ગ્રાહ્ય એમ કહેવું છે. અલિંગ ગ્રાહ્ય એટલે લિંગ વડે ગ્રહણ ન થાય એવા ઘણા અર્થની એમાંથી પ્રાપ્તિ થાય છે. એમાંથી હું 20 અર્થ કાઢું છું. એક શબ્દમાંથી હું 20 શબ્દ કાઢું છું, અર્થ કાઢું છું. અલિંગ ગ્રહણ શબ્દ છે એમાં એવો અર્થ ગૂઢ ભરેલો છે કે અલિંગ ગ્રાહ્ય એમ આચાર્ય મહારાજને કેવું છે, પણ વાપરો છે શબ્દ અલિંગ ગ્રહણ. આચાર્ય ભગવાનને મૂળ લખનારને પણ અલિંગ ગ્રાહ્ય કેવું છે, પણ શબ્દ લખ્યો છે અલિંગ ગ્રહણ. ટીકાકાર કહે છે અલિંગ ગ્રાહ્ય એમ કહેવાનું છે કુંદકુંદ ભગવાનને કેવું છે અલિંગ ગ્રાહ્ય. અલિંગ ગ્રાહ્ય એટલે નહીં, લિંગ એટલે કોઈ ચિહ્ન જે 20 પ્રકારના એના દ્વારા ગ્રહણ એટલે જાણવું નથી થતું. એમ ત્યાં જે અલિંગ ગ્રહણ એમ કહ્યું છે તે ઘણા અર્થોની પ્રતિપતિ એટલે ઘણા અર્થોની પ્રાપ્તિ, ઘણા ભાવો એમાં ભરેલા છે કરવા માટે છે એ આ પ્રમાણે. એમાંથી 20 અર્થ હું કાઢું છું. અલિંગ આ ટીકાકાર, ટીકાકાર એમ કહે છે કે હું હવે આમાંથી ઘણા અર્થો કહેવા માંગે છે કુંદકુંદ ભગવાન. એ અર્થો એણે કયા નથી, એણે તો માત્ર અલિંગ ગ્રહણ આત્માનું લક્ષણ કહ્યું. આત્મા કેવો છે? અલિંગ ગ્રહણ. અ એટલે નહીં, લિંગ એટલે કોઈ ચિહ્ન, ગ્રહણ એટલે જાણવું, એ થતું નથી એવો આત્માનો સ્વભાવ છે. તો એમાંથી અલિંગ ગ્રાહ્યમાંથી અલિંગ ગ્રહણ તો 20 અર્થની આમાં પ્રાપ્તિ થાય છે. એમાં પહેલો અર્થ છે ગ્રાહક એટલે જ્ઞાયક એવા જેને પોતાના આત્માને લિંગો વડે, એટલે લિંગો વડે એનો અર્થ કરે છે. લિંગો વડે એનો અધરવડ, લિંગો વડે એનો અધરવડ શું એટલે શું કે ઇન્દ્રિયો વડે. લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે. ઇન્દ્રિયો એટલે દ્રવ્ય ઇન્દ્રિય નહીં પણ ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય વડે. ગ્રહણ એટલે જાણવું થતું નથી. આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એ આત્માનો સ્વભાવ નથી. તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ આપણને થાય છે કે ભગવાન આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એ આત્માનો સ્વભાવ નથી. અને જે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો હોય એને અમે આત્મા જ કહેતા નથી. બીજો બોલ. ગ્રાહ્ય જણાવા યોગ જેનું એવા જેનું. હવે ઓલો જાણનાર હતો, હવે આ જણાવા યોગ આત્મા જે જણાવા યોગ છે પોતાનો આત્મા, ઓમાં પર પદાર્થ લીધા પેલા બોલમાં. બીજા બોલમાં ગ્રાહ્ય એટલે જ્ઞેય, ઓમાં જ્ઞાતા, ઓમાં જ્ઞાતા. તો કે જ્ઞાતા છે પણ એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એવો જ્ઞાતા નથી. હવે આત્મા જ્ઞેય છે તો એ જ્ઞેય છે આત્મા, તો ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય એવો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે જાણનાર નથી અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય એવો પણ નથી પોતાનો આત્મા. આખો લોકો કાઢી નાખો માંથી. અને આમાં કે ઇન્દ્રિય જ્ઞાન છે તો એના દ્વારા ભલે પર ન જણાય પણ આત્મા તો જણાય કે નહીં? તો કે ના, આત્મા ન જણાય. પરનો તો નિષેધ ભલે કર્યો આપે, પરને ન જાણું તો હું કઈ નહીં, પણ મારા ઇન્દ્રિય જ્ઞાન વડે મારા આત્માનો તો મને અનુભવ થાય કે નહીં જણાય કે જ્ઞાન ન થાય. એ બીજા બોલમાં કાઢે છે. બે બોલ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બે બોલ તો બસ છે. ગ્રાહ્ય એટલે જણાવા યોગ, એ જ્ઞેયની પ્રધાનતા, ઓમાં ગ્રાહકની પ્રધાનતા હતી, ઓમાં જાણનારો જ હતો, જાણનારો પ્રમાતા હતો. પ્રમેય છે, જ્ઞેય છે પોતાનો આત્મા. એ ગ્રાહ્ય જણાવા યોગ એવા જેનું એટલે પોતાના આત્માનું. લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આંખ વડે જણાતો નથી, કાન વડે પણ જણાતો નથી, નાક વડે પણ જણાતો નથી. કોઈ પણ ઇન્દ્રિય જ્ઞાન વડે પોતાનો આત્મા ત્રણ કાળમાં જ્ઞેય થઈ શકતો નથી. ઇન્દ્રિય જ્ઞાન